એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની આપણી આ જ્ઞાનગોષ્ઠીમાં આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આજકાલ પેરેન્ટિંગ માટે, બાળકોના ઉછેર માટે ખરેખર ખૂબ જ મહત્વનું સાબિત થઈ શકે છે. પુસ્તકનું નામ છે ધ હોલ બ્રેઇન ચાઇલ્ડ.
ચોક્કસ. નમસ્કાર. અને હા, આજકાલ બાળ ઉછેર એક મોટો પડકાર બની ગયો છે, નહીં? કેટલા બધા પ્રશ્નો હોય છે વાલીઓના મનમાં.
બિલકુલ. અને આ પુસ્તક જે ડૉક્ટર ડેનિયલ જે સીગલ અને ડૉક્ટર ટીના પેઇન બ્રાયસન દ્વારા લખાયેલું છે, એ આપણને એક નવી દિશા આપે છે, એક અલગ જ દૃષ્ટિકોણ.
સાચી વાત છે. વાત ફક્ત બાળકની જીદ કે તોફાન શાંત કરવાની નથી, પણ એનાથી ઘણું આગળ.
હા, એટલે આ પુસ્તક એવું કહેશે કે બાળકના રોજિંદા જે સંઘર્ષો છે, એની મુશ્કેલીઓ, એના જે ભાવનાત્મક ઉભરા આવે છે, એ બધું ખરેખર તો એના મગજના વિકાસ માટેની તક છે.
બરાબર. પડકારને તકમાં ફેરવવાની વાત. આ પુસ્તક આપણને એ શીખવે છે કે કેવી રીતે બાળકની ભાવનાત્મક બુદ્ધિ અને સ્થિતિસ્થાપકતા કેળવવી, અને એ પણ શું કહેવાય, વિજ્ઞાનને આધારે.
અને છતાં ભાષા એકદમ સરળ, વ્યવહારુ, એ જ એની ખાસિયત છે. એટલે ટકી રહેવું નહીં, પણ બાળક વિકસિત થાય એના પર ભાર છે.
તો આ ક્રાંતિકારી વિચારો પાછળ જે બે મહારથીઓ છે, એમના વિશે થોડું જાણીએ.
હા, જરૂર. પહેલા છે ડૉક્ટર ડેનિયલ જે સીગલ. તેઓ UCLAમાં મનોચિકિત્સકના પ્રોફેસર છે અને ઇન્ટરપર્સનલ ન્યુરોબાયોલોજી આ ક્ષેત્રમાં તો એમનું બહુ મોટું નામ છે.
અને એમની આવડત એ છે કે મગજ વિજ્ઞાનની જટિલ વાતોને એકદમ સરળ બનાવી દે, રોજિંદા જીવનમાં ઉપયોગી થાય એવી રીતે સમજાવે.
અને એમની સાથે છે ડૉક્ટર ટીના પેઇન બ્રાયસન. તેઓ બાળ મનોચિકિત્સક છે, પરિવારો સાથે કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. કેલિફોર્નિયામાં એમનું સેન્ટર ફોર કનેક્શન પણ છે.
હા, એટલે આ બંનેનું જે કોમ્બિનેશન છે ને, એ જ અદ્ભુત છે. એક તરફ ડૉક્ટર સીગલનું ઊંડું વૈજ્ઞાનિક જ્ઞાન અને બીજી તરફ ડૉક્ટર બ્રાયસનનો પ્રેક્ટિકલ ક્લિનિકલ અનુભવ.
એટલે સિદ્ધાંત અને વ્યવહારુતાનું પરફેક્ટ મિશ્રણ કહી શકાય. કોઈ કોરી થિયરી નથી.
બિલકુલ. એમનો દ્રષ્ટિકોણ માત્ર શૈક્ષણિક નથી, પણ માનવીય અને ઉપયોગી છે.
તો ચાલો હવે પુસ્તકના હાર્દ પર આવીએ. આ હોલ બ્રેઇન ચાઇલ્ડ એનો મતલબ શું? મુખ્ય વિચાર શું છે પુસ્તકનો?
પુસ્તકનો મૂળભૂત વિચાર એ છે કે આપણે બાળ ઉછેરને બાળકના મગજના વિકાસની દૃષ્ટિએ જોવાની જરૂર છે. હોલ બ્રેઇન એટલે કે સંપૂર્ણ મગજ.
સંપૂર્ણ મગજ એટલે
મગજના જે જુદા જુદા ભાગો છે, ડાબું જમણું ગોળાર્ધ, ઉપરનું નીચેનું મગજ, એ બધા એકબીજા સાથે સુમેળમાં કામ કરે, સંકલિત રીતે. આ સંકલન, જેને પુસ્તકમાં એકીકરણ કહ્યું છે, એ જ બાળકના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યનો પાયો છે.
ઓકે. એટલે જ્યારે મગજના બધા ભાગ એક ટીમ તરીકે કામ કરે, ત્યારે બાળક વધુ સારી રીતે વિચારી શકે, લાગણીઓને સમજી શકે, નિયંત્રિત કરી શકે અને સંબંધો પણ સારા બને.
બરાબર સમજ્યા. પુસ્તકની મુખ્ય દલીલ જ એ છે કે માતા પિતા તરીકે આપણું કામ ફક્ત નિયમો શીખવાડવાનું નથી, પણ બાળકના મગજને આ રીતે એકીકૃત થવામાં મદદ કરવાનું છે.
એટલે જ્યારે બાળક કોઈ મુશ્કેલીમાં હોય, કોઈ પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થતું હોય,
હા, ત્યારે એ ખરેખર તો એના મગજના જુદા જુદા ભાગોને જોડવાની અને મજબૂત બનાવવાની તક હોય છે. પુસ્તકમાં આવી 12 જેટલી પ્રેક્ટિકલ સ્ટ્રેટેજીઝ આપી છે જે આ એકીકરણમાં મદદ કરે છે.
રસપ્રદ. તો ચાલો આમાંથી અમુક મુખ્ય વ્યૂહરચનાઓ અને તેની પાછળનું વિજ્ઞાન સમજીએ સરળ ભાષામાં. શરૂઆત ક્યાંથી કરીએ? પેલી ડાબું જમણું મગજ અને ઉપર નીચેના મગજની વાતથી?
હા, ત્યાંથી જ શરૂ કરીએ. પુસ્તક સમજાવે છે કે ડાબું મગજ તર્ક, ભાષા, ક્રમ માટે છે, લોજિકલ બ્રેઇન.
અને જમણું મગજ?
જમણું મગજ લાગણીઓ, જે શબ્દોમાં ન કહી શકાય એવા સંકેતો, મોટું ચિત્ર જોવું, એ બધા માટે.
નાના બાળકોમાં જમણું મગજ વધુ પ્રભાવી હોય.
એટલે જ જ્યારે તેઓ ગુસ્સામાં કે દુઃખમાં હોય ત્યારે તર્કની વાત જ ના સાંભળે, કારણ કે જમણું મગજ હાવી હોય છે.
બરાબર. તેમનું જમણું મગજ સક્રિય હોય છે અને ડાબું એટલે કે તાર્કિક મગજ જાણે ઓફલાઈન થઈ જાય છે. આવી સ્થિતિમાં શું કરવું? અહીં પહેલી સ્ટ્રેટેજી આવે છે, જોડો અને માર્ગ બદલો, કનેક્ટ એન્ડ રીડાયરેક્ટ. હા, આ બહુ સાંભળ્યું છે, કનેક્ટ એન્ડ રીડાયરેક્ટ. એટલે પહેલાં કનેક્ટ થવાનું.
હા, જ્યારે બાળક ભાવનાત્મક રીતે ઉભરામાં હોય, પહેલું પગલું છે જોડાણ. એની લાગણીને સમજો, સ્વીકારો. કદાચ કહો, ઓ, તું અત્યારે બહુ જ ગુસ્સામાં છે, અથવા મને લાગે છે તને બહુ દુઃખ થયું.
સહાનુભૂતિ બતાવી.
બરાબર. આનાથી એના જમણા મગજને શાંતિ મળે, એને લાગે કે મને કોઈ સમજી રહ્યું છે. પછી જ્યારે થોડું શાંત થાય, પછી આવે બીજો ભાગ, માર્ગ બદલો, રીડાયરેક્ટ. હવે તમે તર્કની, નિયમની, શિસ્તની, શું કરવું જોઈએ એની વાત કરી શકો, કારણ કે હવે એનું ડાબું મગજ સાંભળવા તૈયાર છે.
કનેક્શન બિફોર કરેક્શન, સુધારા પહેલા જોડાણ. ખરેખર આ તો પાયાની વાત લાગે છે, પણ પેલું જ્યારે બાળક જમીન પર આડોઠતું હોય ને, ચીસો પાડતું હોય, ત્યારે આમ શાંતિથી જોડાણ કરવું અઘરું પડે હો.
સાચી વાત છે, અઘરું છે, ધીરજ માંગી લે છે. પણ યાદ રાખવું પડે કે જોડાણ વગર તમારી શિખામણ કે સલાહ એના મગજ સુધી પહોંચશે જ નહીં. લાંબા ગાળે આનાથી બાળક પોતાની લાગણીઓ સમજતા શીખે છે અને એને મેનેજ કરતા પણ.
અને આવી જ રીતે ઉપરનું અને નીચેનું મગજ પણ કામ કરે છે, ખરું ને? પેલું ઘરવાળું ઉદાહરણ હતું.
હા, બે માળના ઘર જેવું રૂપક. નીચેનું મગજ એટલે ગ્રાઉન્ડ ફ્લોર, પ્રાથમિક ભાગ, જે આપણી મૂળભૂત વૃત્તિઓ, આવેગો અને મોટી લાગણીઓ જેમ કે ડર, ગુસ્સો, એનું સંચાલન કરે.
અને ઉપરનું મગજ
એ ફર્સ્ટ ફ્લોર, વધુ વિકસિત ભાગ, જ્યાં વિચાર, આયોજન, નિર્ણય શક્તિ, આત્મનિયંત્રણ, નૈતિકતા, આ બધું રહેલું છે. અને મહત્વની વાત એ છે કે બાળકોમાં આ ઉપરનું મગજ હજુ બની રહ્યું હોય છે, વિકાસ પામી રહ્યું હોય છે, છેક 25 વર્ષની ઉંમર સુધી.
ઓહ, એટલે જ બાળકો ક્યારેક એટલા આવેશમાં આવી જાય છે કે કંઈ ભાન નથી રહેતું. પુસ્તકમાં એને ઢાંકણું ઉડી જવું, ફ્લિપિંગ ધ લીડ, કહ્યું છે.
બરાબર. જ્યારે બાળક બહુ ડરી જાય કે ગુસ્સે થઈ જાય, ત્યારે નીચેનું મગજ એટલું હાવી થઈ જાય કે ઉપરનું મગજ જાણે કામ કરતું બંધ થઈ જાય, એનું ઢાંકણું ઉડી જાય છે. એ સમયે તમે ગમે તેટલો તર્ક આપો કે ધમકી આપો, એના મગજમાં ઉતરશે જ નહીં.
તો ત્યારે શું કરવું?
ત્યારે બીજી વ્યૂહરચના, રોષે ન ભરાવો, સામેલ કરો. એન્ગેજ, ડોન્ટ એનરેજ. એટલે કે બાળકનું ઢાંકણું ઉડી ગયો હોય ત્યારે આપણે ગુસ્સે થઈને પરિસ્થિતિ વણસાવવાને બદલે એના ઉપરના મગજને ફરીથી કાર્યરત કરવાનો પ્રયાસ કરવો.
કેવી રીતે?
આદેશો આપવાને બદલે પ્રશ્નો પૂછો, વિકલ્પો આપો, સહાનુભૂતિ ચાલુ રાખો. હું જોઉં છું કે તું ખૂબ પરેશાન છે. શું થયું છે? તને શું મદદ જોઈએ છે? આપણે સાથે મળીને શું કરી શકીએ? આવા સવાલો એના ઉપરના મગજને વિચારવા માટે, સમસ્યા ઉકેલવા માટે પ્રેરે છે.
અને આ ઉપરના મગજને મજબૂત બનાવવાની વાત પરથી પેલી ત્રીજી વ્યૂહરચના આવે છે, વાપરો અથવા ગુમાવો, યુઝ ઇટ ઓર લૂઝ ઇટ.
હા, આ ન્યુરોપ્લાસ્ટિસિટીનો સિદ્ધાંત છે. જેનો ઉપયોગ કરીએ તે મજબૂત બને. ઉપરનું મગજ પણ એક સ્નાયુ જેવું છે,
એટલે એને કસરત કરાવવી પડે.
ચોક્કસ. બાળકોને નાના નાના નિર્ણયો લેવાની તક આપો. પોતાની વારી આવે ત્યાં સુધી રાહ જોતા શીખવો. બીજાની લાગણીઓ વિશે વિચારવા કહો. આ બધી કસરતોથી ઉપરનું મગજ વધુ મજબૂત બને છે, વધુ સારી રીતે કામ કરતું થાય છે.
ઓકે, તો આપણે ક્ષણિક લાગણીઓને કેવી રીતે સંભાળવી એ જોયું. પણ ઘણીવાર એવું બને ને કે ભૂતકાળના કોઈ અનુભવની અસર વર્તમાન વર્તણૂક પર પડતી હોય, કદાચ આપણને ખ્યાલ પણ ન હોય. આ વિશે પુસ્તક શું કહે છે? સ્મૃતિ અને વાર્તાનું શું મહત્વ છે?
આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. પુસ્તક બે પ્રકારની સ્મૃતિની વાત કરે છે. એક છે વ્યક્ત સ્મૃતિ, જે આપણને સભાનપણે યાદ હોય, જેમ કે ગઈકાલે રાત્રે શું જમ્યા હતા.
બરાબર.
અને બીજી છે અવ્યક્ત સ્મૃતિ. આ લાગણીઓ, શારીરિક સંવેદનાઓ, અમુક વર્તણૂકીય પ્રતિક્રિયાઓ રૂપે સંગ્રહાયેલી હોય છે. આપણને એની પાછળની ઘટના કદાચ યાદ ન હોય, પણ એની અસલ વર્તાય.
જેમ કે કોઈને અંધારાથી ડર લાગતો હોય, પણ કેમ લાગે છે ખબર ન હોય.
ઉત્તમ ઉદાહરણ. ઘણીવાર મુશ્કેલ કે ડરામણા અનુભવો આ અવ્યક્ત સ્મૃતિમાં જાણે ફસાઈ જાય છે, અને પછી વર્તમાનમાં અકારણ ડર, ગુસ્સો કે ચિંતા પેદા કરે છે. અહીં ચોથી સ્ટ્રેટેજી કામ લાગે છે. નામ આપો અને કાબૂમાં લો.
નામ આપો અને કાબૂમાં લો, એટલે કે જે અનુભવ થયો હોય એના વિશે વાત કરવી.
હા, બાળકને એના મુશ્કેલ અનુભવ વિશે, ડરામણા સપના વિશે કે જે વાત એને પરેશાન કરે છે એના વિશે વાત કરવા પ્રોત્સાહિત કરો. વાર્તા કહેવા દો. જ્યારે આપણે અનુભવને શબ્દો આપીએ છીએ ડાબા મગજનો ઉપયોગ, ત્યારે એ જટિલ અવ્યક્ત સ્મૃતિઓ થોડી વ્યવસ્થિત થાય છે, વ્યક્ત બને છે.
અને એનાથી શું ફાયદો થાય?
એનાથી પેલી ભાવનાત્મક અરાજકતા, જમણા મગજની અસર, શાંત થાય છે. અનુભવ પર થોડો કાબુ મેળવ્યાનો અહેસાસ થાય છે. એટલે જ પુસ્તક કહે છે કે વાર્તા કહેવી એક પ્રકારનો ઉપચાર છે, હીલિંગ પ્રોસેસ છે.
આ તો બહુ જ ઊંડી વાત છે. અને આ સમજણ ફક્ત મુશ્કેલ અનુભવો માટે જ નહીં, પણ પોતાની જાતને અને બીજાને સમજવા માટે પણ જરૂરી લાગે છે.
ચોક્કસ. અને એ આપણને પાંચમી મહત્વની વ્યૂહરચના તરફ લઈ જાય છે. માઇન્ડસાઇટનો વ્યાયામ કરો. એક્સરસાઇઝ માઇન્ડસાઇટ. માઇન્ડસાઇટ એટલે શું? પોતાની અને બીજાની આંતરિક દુનિયાને જોવાની, સમજવાની ક્ષમતા, એમના વિચારો, લાગણીઓ, ઈરાદાઓ, એ બધું.
એટલે કે સહાનુભૂતિ કેળવવી, એમ્પથી.
હા, સહાનુભૂતિ એનો એક ભાગ છે, પણ માઇન્ડસેટ એનાથી થોડું વધુ છે. એમાં પોતાની જાતની સમજણ પણ સામેલ છે, બીજાના દ્રષ્ટિકોણથી જોવાની કોશિશ કરવી. જેમ કે ભાઈ બહેન ઝઘડ્યા હોય તો પૂછવું, તને શું લાગે છે, તારા ભાઈને કે બહેનને કેવું લાગ્યું હશે જ્યારે તે આમ કર્યું?
એના જૂતામાં પગ મૂકીને વિચારવું.
બરાબર. શરૂઆતમાં કદાચ બાળક જવાબ ન આપી શકે, પણ ધીમે ધીમે પૂછતા રહેવાથી, ચર્ચા કરવાથી આ કૌશલ્ય વિકસે છે. આનાથી બાળક ફક્ત બીજાને જ નહીં, પણ પોતાની લાગણીઓ અને વિચારોને પણ વધુ સારી રીતે સમજતા શીખે છે. પુસ્તકમાં ડૉક્ટર સીગલનું જાગૃતિનું ચક્ર, વ્હીલ ઓફ અવેરનેસ, પણ આ જ વાત સમજાવે છે કે આપણે આપણી લાગણીઓ કે વિચારો નથી, આપણે એને અનુભવીએ છીએ, એના સાક્ષી છીએ.
અને સંબંધો મજબૂત કરવા માટે પેલી કૌટુંબિક આનંદ વધારો, ઇન્ક્રીઝ ધ ફેમિલી ફંડ ફેક્ટર જેવી સિમ્પલ પણ મહત્વની વાત પણ છે.
હા, કારણ કે સાથે મળીને મજા કરવી, હસવું, રમવું, આ બધી સકારાત્મક પળો જોડાણને મજબૂત બનાવે છે, જે મુશ્કેલ સમયમાં પણ કામ લાગે છે. એ ગુંદર જેવું કામ કરે છે.
અદ્ભુત. ખરેખર આ બધી વ્યૂહરચનાઓ ખૂબ જ ઉપયોગી છે. જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં કહેવા હોય તો કયા 3-4 મુદ્દાઓ સૌથી મહત્વના ગણાય?
મારા મતે પહેલો અને સૌથી પાયાનો સંદેશ છે, એકીકરણ, ઇન્ટિગ્રેશન જ માનસિક સ્વાસ્થ્યનો આધાર છે. મગજના જુદા જુદા ભાગો વચ્ચે સુમેળ જરૂરી છે, અને વાલી તરીકે આપણું કામ આ સુમેળ સાધવામાં મદદ કરવાનું છે.
બીજો મુદ્દો જેની આપણે ઘણી વાત કરી, સુધારા પહેલા જોડાણ, કનેક્શન બિફોર કરેક્શન, આ બહુ જ ક્રિટિકલ છે. બાળક ભાવનાત્મક રીતે સુરક્ષિત અને જોડાયેલું અનુભવે પછી જ તે કંઈક શીખવા કે બદલાવા તૈયાર થાય છે. આપણા ભારતીય સમાજમાં ઘણીવાર સીધી શિસ્ત પર ભાર મુકાય છે, ત્યાં આ વાત ખાસ યાદ રાખવા જેવી.
ત્રીજો મહત્વનો મુદ્દો, વાર્તા કથન એ સાજા થવાનું અને સમજણ કેળવવાનું શક્તિશાળી સાધન છે. અનુભવોને, લાગણીઓને શબ્દો આપવાથી તેને સમજવામાં અને તેની અસર ઓછી કરવામાં મદદ મળે છે. પરીક્ષાનો ડર હોય કે મિત્રો સાથેનો ઝઘડો, એના વિશે વાત કરવી જરૂરી છે.
અને ચોથો કહી શકાય, સહાનુભૂતિ અને માઇન્ડસેટ એ શીખી શકાય તેવા કૌશલ્યો છે. આ કોઈ જન્મજાત ગુણ નથી જે હોય કે ન હોય. આપણે પ્રયત્ન કરીને બીજાના દૃષ્ટિકોણથી જોતા શીખી શકીએ છીએ, અને આ તંદુરસ્ત સંબંધો માટે અનિવાર્ય છે.
પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે સીધા દિલમાં ઉતરી જાય, જેમ કે તેને નામ આપો જેથી તેને કાબૂમાં રાખી શકાય. નેમ ઇટ ટુ ટેમ ઇટ. લાગણીઓ જ્યારે બેકાબુ લાગે ત્યારે એને ઓળખવી અને નામ આપવું એના પર નિયંત્રણ મેળવવાનું પહેલું પગલું છે.
અને પેલું, જ્યાં ધ્યાન જાય છે ત્યાં ન્યુરલ ફાયરિંગ વહે છે અને ન્યુરલ કનેક્શન વધે છે. આ ન્યુરોપ્લાસ્ટિસિટીનો સિદ્ધાંત, મતલબ કે આપણે જે બાબતો પર ધ્યાન આપીશું, જેનો અભ્યાસ કરીશું, તે ક્ષેત્રમાં આપણું મગજ વધુ મજબૂત બનશે. આ કેટલી આશા જગાવે છે, નહીં?
બિલકુલ. પરિવર્તન શક્ય છે. અને એક બીજો વિચાર જે મને બહુ ગમ્યો, ધ્યેય સંઘર્ષ ટાળવાનો નથી, પરંતુ જ્યારે સંઘર્ષ થાય ત્યારે સુધારો કરવાનો અને તે અનુભવોમાંથી શીખવાનો છે. ભૂલો થાય, મતભેદ થાય, એ સ્વાભાવિક છે, મહત્વનું એ છે કે આપણે એમાંથી શીખીએ અને સંબંધોને સુધારીએ.
આ બધી વાતો સૈદ્ધાંતિક રીતે ખૂબ જ પ્રભાવશાળી છે, પણ રોજિંદા જીવનમાં આને કેવી રીતે ઉતારવું? કોઈ પ્રેક્ટિકલ ઉદાહરણ આપી શકો?
ચોક્કસ. ધારો કે તમારું બાળક રમકડા માટે બીજા બાળકને ધક્કો મારે છે. તરત ગુસ્સે થવાને બદલે પહેલા જોડો. તું બહુ ગુસ્સામાં હતો કારણ કે તને પેલું રમકડું જોઈતું હતું, નહીં? તેની લાગણીને સ્વીકારો. પછી જ્યારે એ થોડું શાંત થાય ત્યારે માર્ગ બદલો. પણ આપણે કોઈને ધક્કો ન મારી શકીએ, એનાથી એને વાગે. તને રમકડું જોઈતું હોય તો તું એને પૂછી શકે છે અથવા મારી પાસે આવી શકે છે.
ઓકે. અથવા પેલું બાળક જે રોજ સવારે શાળાએ જવાની ના પાડે છે, રડે છે,
ત્યાં પણ આ જ લાગુ પડે. સીધું ધમકાવવાને બદલે રોષે ના ભરાવો, સામેલ કરો વાપરી શકાય. શાંતિથી બેસીને પૂછો, તું કેમ શાળાએ નથી જવા માંગતો બેટા? શું તને કોઈ વાતની ચિંતા છે? કોઈ ડર લાગે છે? એની ચિંતાનું મૂળ કારણ સમજવાનો પ્રયત્ન કરવો.
એટલે કે વર્તણૂક પાછળની જરૂરિયાતને સમજવી.
બરાબર. આ અભિગમ માત્ર ક્ષણિક વર્તણૂક સુધારતો નથી, પણ લાંબા ગાળે બાળકને પોતાની લાગણીઓ સમજતા, વ્યક્ત કરતા અને સમસ્યા હલ કરતા શીખવે છે. સુવાના સમયના નાના મોટા ડ્રામા હોય કે ભાઈ બહેનના ઝઘડા, દરેક જગ્યાએ આ સિદ્ધાંતો કામ લાગે છે.
આખી ચર્ચા પરથી મને એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે આ પુસ્તક ખરેખર તો ફક્ત બાળકો માટે નથી. આ સિદ્ધાંતો તો આપણા જેવા પુખ્ત વયના લોકોને પણ એટલા જ લાગુ પડે છે.
બિલકુલ સાચી વાત. આપણું પોતાનું ઉપરનું અને નીચેનું મગજ કેવી રીતે કામ કરે છે, આપણી પોતાની જૂની અવ્યક્ત સ્મૃતિઓ આપણને કેવી રીતે અસર કરે છે, આપણે બીજાને કેટલી સારી રીતે સમજી શકીએ છીએ, આ બધું આપણા સંબંધો, આપણું કામ, આપણા જીવનની ગુણવત્તા પર સીધી અસર કરે છે. હોલ બ્રેન અભિગમ આપણા પોતાના વિકાસ માટે પણ એટલો જ જરૂરી છે.
મારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે બાળકની દરેક વર્તણૂક, ભલે તે ગમે તેટલી મુશ્કેલ લાગે, તેની પાછળ કોઈ કારણ હોય છે, કોઈ લાગણી હોય છે, કોઈ જરૂરિયાત હોય છે. તેને ફક્ત ખરાબ વર્તન કહીને સજા કરવાને બદલે તેને સમજવાનો અને તેને જરૂરી કૌશલ્યો શીખવવાનો પ્રયાસ કરવો જોઈએ. આનાથી પેરેન્ટિંગનો આખો અભિગમ જ બદલાઈ જાય છે.
અને મારા માટે પેલો ન્યુરોપ્લાસ્ટિસિટીનો વિચાર કે મગજ બદલાઈ શકે છે, આપણે શીખી શકીએ છીએ, વિકાસ પામી શકીએ છીએ, એ હંમેશા ખૂબ આશાસ્પદ લાગે છે. એનો અર્થ છે કે ક્યારેય મોડું નથી થયું. આપણે પ્રયત્નો દ્વારા આપણી વિચારવાની અને વર્તવાની રીતો બદલી શકીએ છીએ. ફોકસ શિસ્ત પરથી હટીને કૌશલ્ય નિર્માણ પર આવે છે.
તો અંતે સૌ શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે આજની ચર્ચા પૂરી કરી.
જરૂર. આપણે વાત કરી કે આ હોલ બ્રેઇન સિદ્ધાંતો બાળકોના સ્વસ્થ વિકાસ માટે કેટલા મહત્વના છે, પણ જરા વિચારીએ, જો આપણે પુખ્ત વયના લોકો આપણા પોતાના જીવનમાં, આપણા સંબંધોમાં, ઓફિસમાં, સમાજમાં આ સિદ્ધાંતોનો વધુ સભાનપણે ઉપયોગ કરવાનું શરૂ કરીએ, તો જો આપણે આપણા પોતાના ઉપરના અને નીચેના મગજ વચ્ચે વધુ સારું સંકલન સાધીએ, બીજા પ્રત્યે વધુ માઇન્ડસેટ કેળવીએ, તો શું આપણો સમાજ થોડો વધુ સહાનુભૂતિશીલ, વધુ સમજદાર અને વધુ શાંતિપૂર્ણ ન બની શકે? વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.